તારીખ 1-2-1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 46.
સૂક્ષ્મતાથી જોવામાં આવે તો અનેક કોટીના મુમુક્ષુ છે. બધા મુમુક્ષુ એક કોટીના હોતા નથી. ભિન્ન ભિન્ન સ્તરે સત્પુરુષોએ માર્ગદર્શન આપ્યું છે. અહીંયા મંથન, વાંચન, વિચાર આદિ કેવા પ્રકારે હોય એ વિષયનું માર્ગદર્શન છે. પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પોતે જે તત્વને પકડ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. ગુરુદેવના હયાતીના કાળમાં વાત ચાલેલી છે. પોતે પણ આત્મજ્ઞાની છે, છતાં વિવેકથી શ્રી ગુરુને ઉપકારી શ્રી ગુરુની મહિમાથી જ બધી વાત કરે છે ત્યારે પણ અને અત્યારે પણ. શું કહે છે કે પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી આત્મતત્વની વાત વિશેષ કરીને સાંભળવા મળે છે, તેમાંથી આત્મતત્વના વિષયમાં મૂળ જે અવલંબનનો વિષય છે, શ્રદ્ધાના પણ અવલંબનનો વિષય છે, જ્ઞાનના પણ અવલંબનનો વિષય છે, આચરણના પણ અવલંબનનો વિષય છે, સર્વગુણોના અનંત ગુણોના અવલંબનનો વિષય, એક જે સ્વતત્વ આત્મતત્વ સ્વદ્રવ્ય છે, દ્રવ્ય સ્વભાવ છે, એ પકડ્યું હોય એટલે કે આ જ અવલંબનનો વિષય છે એમ પકડ્યું હોય. પાછું કોઈએ આમ પકડ્યું હોય ને કોઈએ આમ પકડ્યું હોય, કોઈએ બીજું પકડ્યું હોય ને કોઈએ ત્રીજું પકડ્યું હોય, એમ કહેવા ધારતા નથી. તત્વ પકડવાનો અર્થ એ છે, તત્વદ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ, તત્વજ્ઞાન આત્મતત્વનું જ્ઞાન, તત્વ પકડવું એટલે આત્મતત્વનું, કેમ કે એને ગ્રહણ કરતા, એની દ્રષ્ટિ કરતા, એનું જ્ઞાન થતાં બીજા તત્વનું જ્ઞાન સુયોગ્ય પ્રકારે થાય છે કે હોય છે. ઓઘે ઓઘે સમજવું, ભલે બુદ્ધિપૂર્વક હોય તો પણ ઓઘે ઓઘે સમજવું. તેનું મંથન કરવું જોઈએ. આત્મતત્વનું કઈ રીતે ગુરુદેવ આત્મતત્વ સમજાવે છે એ વિષય ઉપર મંથન કરવું જોઈએ, મંથન ચાલવું જોઈએ એમ કહેવાનો અભિપ્રાય છે. પણ જે રીતે વધારે સમજવું અનુકૂળ પડે એવી વ્યવહારની ભાષાઓ છે. જડ દઈને સમજાય, પાણીનો પ્યાલો આપો એમ કહે, પાણી ભરેલો પ્યાલો આપો એમ કહેવાની જરૂર નહીં. એમ જેને આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મ પ્રાપ્તિની જેની ભાવના છે એવા જીવને, એટલે પ્રકારે જેટલી યોગ્યતા વશ જેટલું કાંઈ આત્મતત્વનું ગ્રહણ થયું હોય, સ્વતત્વનું ગ્રહણ થયું હોય, તેનું મંથન કરવું જોઈએ. સામાન્ય ભાષામાં જેને મથામણ કહે છે એને તત્વજ્ઞાનના વિષયમાં મંથન. મથામણ એટલે શું? કાઢવો છે એમાં સમુદ્ર મંથન કહે છે. અથવા આ છાશને લઈને વલોવે છે ને, એ મંથન કહેવાય છે. આમે ફરે ને આમે ફરે ને સરવાળે માટે બે બાજુ ફરે, ઘડીક આ હાથ ઢીલે મૂકે તો ઘડીક આ હાથ ઢીલો મૂકે, પણ સરવાળે માખણ કાઢે એમ. આત્મતત્વના વિષયમાં મંથન ચાલે તો આત્મરસ અથવા સ્વરૂપનું ભાવભાષણ થાય એવી હદે આવે. એ સ્વતત્વનું મંથન પણ દર્શન મોહના રસને કાપવાનો એક પ્રકાર છે. સિદ્ધિ પ્રયોજનથી વાત લઈએ તો આત્મતત્વનું મંથન એ પણ દર્શન મોહના રસને કાપે છે. કેમ કે જે મંથનનો વિષય છે એમાં દર્શન મોહનો અભાવ છે, તેથી કરીને જેમ વિતરાગ દેવ તત્વ સર્વજ્ઞ તત્વ તો એને માનતા ગ્રહિત મિથ્યા છૂટે છે, એટલે દર્શન મોહ જે તીવ્ર હતો એ બંધ થાય છે. એવી જ રીતે નિર્ગ્રંથ ગુરુ, એવી જ રીતે સત્શાસ્ત્ર, એવી જ રીતે સત્પુરુષ, એને માનવું એની મહિમા આદિ પ્રકારમાં રાગાદી હોવા છતાં, રાગાદીના કાળમાં પણ નિર્મોહી તત્વ હોવાથી એની વિશેષતા કરતા દર્શન મોહનો રસ કપાય. જો કે દર્શન મોહ મંદ થાય તેથી કાંઈ રાજી થઈ જવાની જરૂર નથી. અભાવ થાય ત્યાં સુધી મંદ થયો એની કોઈ એટલી કિંમત નથી. પણ જેમ દર્શન મોહ તીવ્ર થાય એ અયોગ્ય છે, એમ દર્શન મોહ મંદ થાય એ યોગ્ય છે. એટલું સામે સામે પલ્લું લેવું, એટલું એથી વધારે વજન લેવું. ઉકળ્યું હોય તેનું મંથન કરવું જોઈએ. એ તો દરેક યોગ્યતામાં જુદો જુદો વિષય છે, બધાની યોગ્યતા કાંઈ એક સરખી હોતી નથી. જેને જેટલું પકડ્યું હોય, જેટલી યોગ્યતા હોય એના પ્રમાણમાં એને મંથન ચાલવું જોઈએ કે આનો આશ્રય કઈ રીતે થાય. આ હું છું એમ કે છે તો એમાં ખરેખર આ કેવું છે કે જેમાં હું પણ આવતા આખું જગત શું વર્તમાન શુદ્ધિ પણ ગૌણ થઈ જાય છે. જે શુદ્ધ દશા સમ્યક દર્શન આદિ મુનિપણો આદિ કેવળ જ્ઞાન આદિની મહિમા અધ્યાત્મ શાસ્ત્રોમાં કરવામાં આવે છે. ચારે અનુયોગમાં ઉત્કૃષ્ટ વિષય અધ્યાત્મ તત્વ છે અને એનો મહિમા એની પ્રશંસા વિશેષે કરીને સર્વજ્ઞથી માંડીને સર્વજ્ઞાનીઓએ ગણધરાદી આચાર્યોએ પણ કરે છે. એ પણ જ્યાં ગૌણ થાય એ તે તત્વ કેવું છે એનું એને મંથન ચાલવું જોઈએ. બીજી ચીજમાં કામ ન થાય ત્યાં મંથન ચાલે છે કે નહીં? જે કામ કરવું હોય એ કામ ન થાય અને જે કામ કરવું જરૂરી હોય, અતિ જરૂરી હોય અને ન થાય તો મંથન ચાલે છે કે નથી? શીખવું પડે છે. ત્યાં કોઈ પૂછવા જાય છે કે આનું મંથન મારે કેવી રીતે કરવું, બસ દરેક જગ્યાએ પ્રેક્ટિકલ સાઈડ લઈ લેવી. કેમ કે કોઈ વાત એવી હોય છે કે જેનાથી બહુ અજાણ હોય તો માણસને પૂછવું પડે ને ન સમજાય. બાકી તો અનુભવની વાતમાં તો ઉલટો અનુભવ દરેક ગુણોના વિષયમાં થઈ રહ્યો છે. શ્રદ્ધા પણ ઉલટી કરી રહ્યો છે, જ્ઞાન પણ ઉલટી કરી રહ્યો છે, આચરણ ઉલટું કરી રહ્યો છે, ઉલટો દુઃખરૂપ પરિણમી રહ્યો છે, ઉલટા પુરુષાર્થે પરિણમી રહ્યો છે. જરાક તપાસ કરે ને અવલોકન કરે તો એને સમજાયું છે, પોતાના જ પરિણામથી પ્રેક્ટિકલ સાઈડથી સમજાયું છે. સમજણમાં પણ માત્ર વ્યાખ્યા અને અર્થઘટન સમજ્યા હોય એની એટલી શક્તિ નથી જેટલી શક્તિ પ્રાયોગિક ધોરણે સમજવામાં આવે છે એ સમજણની શક્તિ છે. એટલી શક્તિ બીજી હોતી નથી. માણસ એમ કહે છે ને કે આ તો અમારા અનુભવમાં આવી ગયેલી ચીજ છે, એમાં કાંઈ બીજી ભૂલ પડે એવું નથી. ઉપરની સમજણમાં ભૂલ પડી જાય અથવા વિસ્મૃતિ થાય, ટકે ન ટકે, અનુભવનો વિષય તો એક એવી રીતે લબ્ધ થાય છે, એવી રીતે પ્રાપ્ત થાય છે, એ જતો નથી. આ સાયકલ ચલાવવા શીખે છે ને, 10 વર્ષની ઉંમરે શીખ્યો હોય, પછીમાં 25 વર્ષ સાયકલ ન ચલાવે, 35 વર્ષની ઉંમરે તરત પાછો ચલાવી શકે. એવી રીતે પકડી રાખી વિદ્યા. વિચારે નથી કર્યો કે આને કેવી રીતે પકડી રાખવી, પણ 5 ને 10 મિનિટ ચલાવે ત્યાં એનો કંટ્રોલ આવી જાય. બહુ હું તો 25 વર્ષનો ચલાવ્યું હોય તો 2-5 સેકન્ડ થોડું હેન્ડલ આ બાજુ થઈ જાય. 10 મિનિટે 5 મિનિટે 10 મિનિટે તો બરાબર કંટ્રોલમાં આવી જાય. જ્ઞાનની રીતની જે અનુભવ શક્તિ છે એ બહુ ચમત્કારિક શક્તિ છે. અનુભવ શક્તિ એટલી ચમત્કારિક છે કે જ્ઞાનનું જે અસલ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપે જ્ઞાન જ્યાં જ્ઞાનને વેદે ત્યાં સીધો અંદરથી આનંદનો ફુવારો છૂટે છે. એને વિકલ્પે નથી આનંદનો તો. જ્ઞાન તે આત્મા એમ કરીને જ્યાં જ્ઞાનને જ્ઞાનને અંદર વેદવા જાય છે ત્યાં સીધો આનંદ ફાટે છે અંદર. શક્તિ ઘણી છે. એટલો બધો ભંડાર છે કે અંદર કોઈ ગળદી થાય એવું નથી. ભાઈ સોમવાર આવે છે આપણે ચૈતલ સ્ટોર, શાંતિભાઈ દીકરા કોક આવે છે. એ દિવસે મારે મિત્રાચાર્ય હતી તે દી પૂછતા હતા કે તમારી દુકાનમાં કેટલી આઈટમ છે, તો કે 3000 આઈટમ હશે. અત્યારે છોકરાઓને પૂછીએ છીએ તો કે 5000 આઈટમ હશે, 5 થી 6000 આઈટમ હશે. કેમ કે એક ચીજ એમાં ક્વોલિટી કેટલી આવે, બધાના ભાવ જુદા જુદા. તમે કહો કે સ્લેટ આપો તો કે કેટલી જાતની છે, 6 જાતની છે, 6 જાતની છે, 6 સાઈઝની છે કે 8 સાઈઝની છે, બધાનો ભાવ જુદો જુદો. કોઈ ચીજ નંગમાં મળે, કોઈ વજનમાં મળે, કોઈ માપમાં મળે, વજનમાં કોઈ કોઈ માપમાં લંબાઈમાં મળે, કોઈ મીટર લીટરમાં મળે, કોઈ મીટરમાં મળે, કાંઈ બધું જુદું જુદું. ક્યાં જ્ઞાનમાં ગળદી થાય છે એને પ્રાઇસલેસ નથી જોવું પડતું. એ કારણે 5 ગ્રાહક લાગેલા હોય તો ફટાફટ આને આ ભાવ કે આને આ ભાવ કે આને આ ભાવ કે આને આ ભાવ. કાંઈ થાય છે અંદર ગળદી. કેટલી શક્તિ છે જ્ઞાનની. આ તો હજી અબરાયેલું ઊંધું પડેલું જ્ઞાન છે. પણ અવળું હોવું બીજી વાત છે. આપણે શક્તિ જોવી છે, જ્ઞાનમાં શક્તિના દર્શન કરવા એમ કે છે. જ્યાં શક્તિ અપેક્ષાએ જ્ઞાનને જોવે ને જ્યાં વેદે ત્યાં સીધો અંદરથી આનંદ ઉછળીને બહાર આવે એવું ભાવસૂત જ્ઞાનનો વિષય છે. બહુ સરસ બોલ છે. એક હજાર ને બે વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના. વેદના એટલે પીડાની, વેદના એટલે સુખ વેદન, એને વેદના કહે છે. વિકલ્પ વિનાની જ્ઞાનની, નિર્વિકલ્પ જ્ઞાનની નિર્વિકલ્પ વેદના કેવી છે? ભાવ ભાષો હોય તેનું અંતરલક્ષ કરવું, જે ભાવ ભાષણમાં આવે એનું અંતરલક્ષ કરવું, તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને, જ્યાં રાગથી ઉપેક્ષિત થઈને સ્વનું લક્ષ કરતા, જ્યાં અખંડનું લક્ષ થઈ ગયું, ત્યાં ભાવશ્રુત ખીલે છે અને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે. વિકલ્પે નથી આનંદ લઉં, આનંદ મેળવું, આનંદ ભોગવું એવો વિકલ્પ નથી, પણ બીજી વાત ઊભી થઈ જાય છે અંદરથી. પડ્યો છે જ્ઞાનને લક્ષ્ય અખંડ આત્મામાં, જ્યાં ઉપરની સપાટીને વર્તમાન ધ્રુવત્વને સ્પર્શો કે સીધો અંદરથી આનંદ ઉછળે છે. એક હજાર ત્રણ માં બળી ટૂંકામાં પણ કેટલી સરસ વાત આવી છે કે આ કાળે બુદ્ધિ થોડી, આયુષ થોડું, સત્સમાગમ દુર્લભ, તેમાં હે જીવ તારે એ જ શીખવા યોગ્ય છે કે જેનાથી તારું હિત થાય અને જન્મ મરણ મટે. બસ આટલું ટૂંકું પ્રયોજન પકડી બેસી જાય, પછી બીજી તકલીફ નથી. આડો અવળો ગયો તો તકલીફ ઘણી છે, એટલે એ છોડીને બીજે ગયો એનું નામ આડો અવળો. જે આત્મતત્વ બતાવ્યું એનું મંથન ચાલવું જોઈએ. હા, દેવદ્રષ્ટિનો વિષય છે, જ્ઞાનના પણ અવલંબનનો એ જ વિષય છે, આચરણના અવલંબનનો પણ એ જ વિષય છે, અને પુરુષાર્થ પણ ત્યાં જ થાય છે, આનંદનો પણ એ જ વિષય છે. અનંત ગુણોનો વિષય એક જ છે ખરેખર, તો બીજો વિષય જ નથી. દ્રષ્ટિથી તો એટલા માટે કહેવાય છે કે દ્રષ્ટિને બીજો વિષય નથી. મોક્ષ માર્ગના પ્રારંભથી માંડીને અનંતકાળ પર્યંત દ્રષ્ટિને બીજો વિષય નથી. જ્યારે મોક્ષ માર્ગી જીવને જ્ઞાનમાં ઉપયોગ બહાર જાય છે, આનંદ હોય પણ થોડું દુઃખ પણ, જેટલો શુભાશુભ અંશ ઉત્પન્ન થાય એટલું દુઃખ પણ થાય, એટલો પુરુષાર્થ પણ બીજા પદાર્થ પ્રત્યે લાગે એમ, એટલું પરાચરણ શુભાશુભ ઉપયોગનું પણ થાય, દ્રષ્ટિમાં કાંઈ ન થાય. અશુભ ઉપયોગના કાળે અને અશુભ આચરણના કાળે દ્રષ્ટિમાં કોઈ ફેર નથી, કોઈ દ્રષ્ટિમાં ફેર નથી. એક જગ્યાએ તો પરમાગમ સારમાં બહુ સૂક્ષ્મ વાત કરી છે, ભાવલિંગી મુનિ હોય પૂર્ણ પુરુષાર્થ ન થાય અને આયુષ પૂરું થાય મુનિ દશામાં, છઠ્ઠું ગુણ સ્થાનથી ચોથા ગુણ સ્થાને દેવલોકમાં આવે. એ છઠ્ઠા ગુણ સ્થાનથી ચોથા ગુણ સ્થાને દેવલોકમાં આવ્યા અને આચરણમાં એટલો બધો ફેર પડ્યો કે બે ગુણ સ્થાન નીચે આવ્યા. દ્રષ્ટિમાં કેટલો ફેર પડ્યો? બિલકુલ નહીં, અંશ માત્ર નહીં. એક ગુણની આટલી હાનિ થઈ, ખરેખર અશુદ્ધિ આવી છે, નુકસાન થયું છે. એક ગુણની હાનિ બીજા ગુણની હાનિ કરી શકતો નથી. તો જીવ પરદ્રવ્યના ફેરફારથી પોતાનું નુકસાન માને છે, સંયોગના ફેરફારથી જીવ નુકસાન માને છે. અહીંયા કહે છે કે એક ગુણની હાનિ બીજા ગુણની હાનિ ન કરી શકે, એવો એક બોલ છે પરમાનંદ સાર. નંબર યાદ નથી. દ્રવ્યાનું યુગનો વિષય પણ બહુ સૂક્ષ્મતાથી ખોલ્યો છે, અને અધ્યાત્મના દ્રષ્ટાંતે પાછળ દ્રષ્ટાંત અધ્યાત્મનો લીધો છે, એવી શૈલી છે. આ બધું વચ્ચે નો બોલ છે. ચારિત્રની પર્યાય ભલે હિની થઈ ગઈ, છતાં રાગથી ભિન્નપણાનો જે ઉપયોગ પરિણમન જ્ઞાનને લક્ષે થયો, અહીં તો શ્રદ્ધા નથી લીધી, જ્ઞાન લીધું છે ગુરુદેવે, તો શ્રદ્ધાનું પરિણમન નથી લીધું, જ્ઞાનનું પરિણમન લીધું છે. ચારિત્રની પર્યાય ભલે હિણી થઈ ગઈ, છતાં ત્યાં રાગથી ભિન્નપણાનો જે ઉપયોગ, એટલે રાગથી ભિન્નપણાનું જે પરિણમન જ્ઞાનને લક્ષે થયું, તે ઉપયોગમાં હીનપણું થતું નથી, એટલે કે એનો નાશ ન કરી શકે. છઠ્ઠા ગુણસ્થાન વાળો જીવ ચોથા ગુણસ્થાન વાળો આવે ઉગમાં આવે, તો રાગથી જે ભિન્નપણું થઈ ગયું છે એનો નાશ ન થાય. ચોથા ગુણસ્થાને એ તો ચાલુ જ રહી, એ ઉપયોગ તો સ્વર્ગમાં સર્વાર સિદ્ધિમાં જાય ત્યાં પણ સાથે જ જાય છે. ચારિત્રની પર્યાયમાં એ મુનિ દિશા લેવી છે, એટલે સર્વાર સિદ્ધિમાં જાય તો પણ સાથે જાય, એમ એટલા માટે લીધું કે ચારિત્ર અહીંયા મનુષ્યમાં ઊંચું હતું, સર્વાર સિદ્ધિમાં ચારિત્ર નીચું છે. મુનિ દશા એવું નામ નથી લીધું, પણ એનો અર્થ એમ લેવાય છે. સ્વના આશ્રય પ્રકટેલો જે ઉપયોગ છે તે ચારિત્રવંત હોય અને ચારિત્ર ખલાસ થઈ જાય, ખરેખર તો ચોથા ગુણસ્થાનનું અને છઠ્ઠા ગુણસ્થાનની ચારિત્રની મેળવણી કરીએ તો ચારિત્ર ખલાસ થઈ ગયું એમ કહેવાય, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. કેવી ભાષા આવી છે, ક્યાં છઠ્ઠા ગુણસ્થાનનું ચારિત્ર કે જેની ભાવના સદાય અવિરત સમ્યક દર્શનના કાળમાં ભાવ્યા કરે છે સમ્યક દ્રષ્ટિઓ સત્પુરુષો, કે આવી મુનિદશા મને ક્યાંથી થાય. મુનિદશા એટલે સાક્ષાત પરમાત્મા પરમેષ્ઠી પદ, એ તો ચોથે આવ્યા તો જાણે મારું ચારિત્ર ખલાસ થઈ ગયું એમ લાગે. ચારિત્રવંત હોય ને ચારિત્ર ખલાસ થઈ જાય, એટલે અહીંયા અચારિત્ર થાય મિથ્યા ચારિત્ર થાય એ વાત નથી, છતાં તેને કાંઈ હીનપણું થતું નથી, જ્ઞાનમાં ને શ્રદ્ધાનમાં આત્મા હીણો થયો છે એમ ન લાગે, તો જેવડો છે એવડો છે, શ્રદ્ધા જ્ઞાનમાં જેવડો છે એવડો છે, પૂરેપૂરો છે. જેવડો છે એવડો છે એટલે પૂરેપૂરો છે, અને પોતાની સંપત્તિમાંથી કાંઈ ઘટ્યું નથી, એવું શ્રદ્ધા અને એવું અનુભવ જ્ઞાન વેદન જ્ઞાન ચાલુ ને ચાલુ રહે, તેને કાંઈ હીનપણું થતું નથી તેને, એટલે આત્માને તો પછી કર્મ મને ઢાંકી દે એમ વાત ક્યાં રહી. અત્યારે સંપ્રદાયમાં જે વાત ચાલે છે, તો પછી કર્મ મને ઢાંકી દે ને કર્મ મને હેરાન કરે એ વાત ક્યાં રહી. કર્મ મને ઢાંકી દે એમ તો નહીં, પણ બીજા ગુણની પર્યાય હીણી થાય માટે આ ઉપયોગ ગણાય જાય એમ પણ નથી. આવી આવી વાતો સમયસાર ગાથા 283 થી 275 ઉપરના પ્રવચનમાંથી છે. 283 થી 275 પ્રવચનોમાંથી છે. એમ અનેક વાતો આવે છે, અનેક ગુણોથી વાતો આવે છે આત્માને. એ બધા ગુણો છે, એ સ્વભાવો છે. એ સ્વભાવનું એક રૂપ કેવું છે? એ સ્વદ્રવ છે, એ તત્વ છે. તેનું મંથન કરવું જોઈએ, અને એ મંથન માટે કોઈ નડતું નથી. નથી એમાં ઉદયના કાર્યો નડતા, નથી એમાં ઉદયના પરિણામો નડતા. જો મંદ રસવાળા હોય, તીવ્ર રસવાળા હોય, તો મંથન ન ચાલે અને ઉદયમાં ચાલ્યો જાય છે. પણ જેને મંથન થયું ઉપડે છે, આત્મતત્વનું જેને મંથન ઉપડે છે, એને તો ઉદયના કાર્યો ઉપર છલ્લા ઉપયોગથી થતા રહે છે અને મંથન એનું ચાલુ રહે છે. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં એવું મંથન ચાલવું જોઈએ. એ મંથનની વાત ઉપરાંત હવે વાંચનની વાત કરે છે. અનેક પ્રકાર ચાલે, ઘણા પ્રકાર. જ્યાં જ્યાં એને ભૂતકાળમાં દખલ ઊભી થઈ હોય, એ બધું આવેલું ભૂરીએ અમે. જેટલા અવરોધક ભાવો થયા હોય, કર્યા હોય, એ બધા આવે સામે. આ તો શું છે, જે જે વિરાજનાને વિરુદ્ધતા કરી છે, એ બધા ફરી એટલે એના દુશ્મન ભાવો છે. આ મંથનમાં વીણી વીણીને સરખા કરે, પકડી પકડીને એક 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 ખામે આવે. જેટલી વિરુદ્ધતા થઈ હોય, એ બધી સામે આવીને ઊભી રહીએ. કેમ કે આ અવિરોધ તત્વ છે. એનાથી જેટલું ઊંટું પોતાને ગ્રહણ થયું હોય, પૂર્વગ્રહિત સંસ્કાર હોય, આવે સામે બધા. અને એને બરાબર મીંડવી મીંડવીને, શ્રી ગુરુએ આપેલા બોધ સાથે મેળવી મેળવીને એનો રસ તોડે, એને સીધું કરી નાખે. અવળું એને હવળું કરી નાખે. ચાલે, હા, ભેદમાંથી અભેદમાં ચાલ્યો જાય. એમાં એમ છે કે મંથન કરતા કરતા મૂળ વિષય અભેદ તત્વ છે. આમ જ્ઞાન સાકાર છે અને અનેક જ્ઞેયાકારોના ભેદ પડે છે, પણ એ તો જ્ઞાનનું બહિરંગ છે, બાહ્ય અંગ છે. જ્ઞાનનું અંતરંગ જ્ઞ રૂપ નિર્વિકલ્પ છે. તો અહીંયા કહે છે કે એ નિર્વિકલ્પ જ્ઞાનની વેદના, નિરાકારો ગૌણ થઈને નિર્વિકલ્પ જ્ઞાનની વેદનામાં આવે, નિર્વિકલ્પ આનંદમાં આવી જાય. વિકલ્પ વાળી દશા, હા, વચ્ચે વિકલ્પ આવી જાય છે. કેમ કે વિકલ્પમાં ઊભો છે, એમાં વિકલ્પમાં ને વિકલ્પમાં પહેલા વિષય બદલાય છે. પહેલા વિકલ્પનો વિષય દુનિયા હતી, પોતાનું ઊભું કરેલું જગત હતું, અથવા જગતમાં જે કાંઈ પોતાનો ઉદય હતો એવું પોતાનું જગત હતું. એ સૃષ્ટિમાં એ વિકલ્પથી પરિણામ કરતો હતો. એ વિષય બદલાય છે, એ પહેલાં વિકલ્પમાં વિષય બદલાય છે. એ વિકલ્પમાં એને એમ સમજાય છે કે આ વિકલ્પાત્મક છે, એને છોડવાનું છે. અહીંયા વિકલ્પમાં આ પરિસ્થિતિ બદલાની છે, પણ વિકલ્પવાળી સ્થિતિથી નિર્વિકલ્પ સ્થિતિમાં જવાની વાત છે અહીંયા. એટલે ત્યાં પરિસ્થિતિ બદલાવા છતાં ત્યાં રોકાતો નથી. એક માણસ પાણીમાં 10 માથોડા ઊંડે તળિયે હોય, ઉપર આવવું હોય, કેમ કે શ્વાસ લેવા તો ઉપર આવવું જ પડે, તર્યો હોય, તરતા આવડતો હોય, ઠેસ મારે તો સીધો 2-4 માથોડા આવી જાય. કૂવો કેવું હોય તો વળી પાછો એ દિવાલને ઠેસ મારે એમ નથી કે અહીંયા આવ્યો એટલે બસ છે, કેમ કે અહીંયા મૂંઝાવાનું છે. દસ માથોડામાંથી પાંચ માથોડા પાણી કાપ્યું એક ઠેસ મારીને તો અહીંયા હજી મૂંઝાવાનું છે, પણ ખબર છે કે હજી હજી એક ઠેસ મારું તો ઉપર ગયો ને આમ સીધું ડોકો બહાર આવે તો શ્વાસ લઈ. તો જેટલો ઉપર આવ્યો એ સીધો બીજી ઠેસ મારવા માટે આવ્યો છે, રોકાવા માટે નથી આવ્યો. પડખું અહીંયા બીજું વિકલ્પમાં વિકલ્પમાં એટલે વિકલ્પ નહીં તો ઠેસ મારી બહાર નીકળી જવાનું છે. અને એ વિકલ્પમાં એ વાત સમજાય છે, વિકલ્પમાં એ વાત જ સમજાય. નિવૃત્તિ કાળમાં પોતાની પરિણતિમાં રસ આવે તેવા પુસ્તકોનું તેવા શાસ્ત્રોનું વાંચન કરીને પોતાની લગ્નીને જાગ્રત રાખવી જોઈએ. બે ત્રણ વાત કરી છે. એક તો નિવૃત્તિ કાળ પકડવો, પ્રવૃત્તિ કાળમાં એટલો ઉપયોગ સ્થિર નથી રહેતો, પ્રવૃત્તિ કાળમાં મંથન ચાલે, નિવૃત્તિ કાળમાં એ જ મંથનમાં વિશેષ રસ અથવા વિશેષ લગ્ની જાગ્રત રહે તે અર્થે પોતાની પરિણતિમાં રસ આવે તેવું એને શાસ્ત્ર પસંદ કરવું જોઈએ. કયા શાસ્ત્રમાં મને રસ આવે છે? તમામ શાસ્ત્રોમાં સર્વશાસ્ત્રોમાં કહેવાનું પ્રયોજન અને કહેવાનો વિષય એક છે, શૈલી અનેક છે, કહેનારની શૈલી ભિન્ન ભિન્ન છે, વિષય ભિન્નતા નથી. આ તો લોકો જુદું જુદું વિચારે છે કે શ્રીમદજી બીજું કહેતા હતા, ગુરુદેવ બીજું કહે છે, એવું કાંઈ નથી. જે વાત સર્વજ્ઞે કરી તે વાત કુંકુંદાચાર્યે કરી 2000 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીએ જે વાત કરી એ વાત કુંકુંદાચાર્યે કરી 500 વર્ષ પછી, એ 1000 વર્ષ પછી 900 વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય કરી, 1000 વર્ષ પછી ગુરુદેવ કરી. એટલે કોઈ પણ અનુભવી એક જ જાતિના આત્માનો અનુભવ કરે છે, તેથી બીજી વાત કેવી રીતે કરે? કહેવાની શૈલી અનેક થાય છે, વાતનો વિષય બદલાય છે એવું બનતું નથી. કે એ આત્મા આત્મા આવો છે એમાં કોઈ બીજી વાત કરે એમ નથી ને, એ આત્મ પ્રાપ્તિ આમ થાય એમાં કોઈ બીજી વાત કરે. આત્મા અને તેની પ્રાપ્તિની રીત અને વિધિ એ બધી એક જ સરખી રહી છે. ને એટલા માટે અનેક ભિન્ન ભિન્ન ધર્માત્માઓના કથનોની મેળવણી કરવામાં આવે છે કે અહીંયા કીધું એ આમણે અહીંયા કીધું છે, એમ કેમ મેળવાય છે, રેફરન્સ કેમ આપવામાં આવે છે? પુરવાર પર સંબંધ જોડવાનું કારણ છે કે બંને એક જ વાત કરે છે, એટલે આ વાતનું સમર્થન મળે છે. નિવૃત્તિ કાળ પણ બે રીતે લેવાય છે. એક તો બાહ્ય પ્રવૃત્તિના પરિણામથી અને પ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને વાંચન કરવું, શાસ્ત્ર વાંચન કરવું, એ પણ નિવૃત્તિ કાળ છે. ઉપયોગમાં અથવા પરિણામમાં પ્રવૃત્તિનો બોજો, બોજાથી નિવૃત્ત થવું, ઉપાધિના બોજાથી નિવૃત્ત થવું, એ પણ નિવૃત્તિ કાળ કહેવામાં આવે છે. તો માત્ર પ્રવૃત્તિ રહિત થવું એટલી વાત નથી. અનેક કામોના બોજાને પણ એક કોર ફગાવીને, એક કોર પોટલું બાંધીને મૂકીને એક મહત્વના કાર્ય માટે અત્યારે આ એક જ વાત છે. આની આગળ કોઈનું મહત્વ નથી, કોઈ કાર્યનું મહત્વ નથી, કોઈ હિસાબ કિતાબનું મહત્વ નથી. વાંચનનો અને ધ્યાનનો જે કાળ છે એની અંદર ઉપયોગથી પણ નિવૃત્ત થવું જોઈએ. તો વાત છે, જે વિષય છે એનો રસ ઉત્પન્ન થાય અથવા રસ વૃદ્ધિગત થાય અને રસ જામે. બીજું કે નિવૃત્તિ કાળમાં જે પુસ્તકોનું વાંચન છે, શાસ્ત્ર સામાન્ય રીતે દુકાન છે, ઓફિસ છે કે મુસાફરી છે, તો એની અંદર આચાર્યોના શાસ્ત્રો નથી મળી જતા. જ્ઞાની ધર્માત્મા સત્પુરુષોના પુસ્તકો હોય એ શાસ્ત્રોમાં વાંચે મળી જાય. પણ વળી કામ કરે ઓફિસનું કે ટેલિફોન લઈએ કે વાતચીત કરે ઘર આગળ, વળી પાછું શાસ્ત્રો, એવા જે પરમાગમ છે સમયસાર આદિ આચાર્યોના રચેલા, કોઈ પણ આચાર્યના રચેલા, પછી કુંકુંદાચાર્ય હોય કે સમનભદ્રાચાર્ય હોય, એને એનું એટલું બારમાં વિવેક અને મહત્વ હોય છે કે ગમે તે સ્થાનમાં આગમો પરમાગમોને વાંચવાનું નથી મળતું. બરાબર. જેમ આપણે લઈએ છીએ જે આ દિવસો હોય છે ને, શોકના દિવસો હોય છે, જેને આપણે આમાં તિથિ દર્પણમાં લખીએ છીએ ને, તો એમાં પણ આચાર્યોના શાસ્ત્રોનો વિચાર. પછી આ શ્રીમદજીના પત્રો છે, આ વચનામૃતો છે ગુરુદેવના બહેનશ્રીના, એ વંચાય. પણ જે પરમાગમો આચાર્ય રચિત શાસ્ત્રો છે એ બધી મર્યાદાનો વિષય છે. બહારની અંદર એમ નિવૃત્તિની અંદર પણ આવી રીતે નિવૃત્તિ છે. કોઈ કે ભાઈ અમને દુકાને નિવૃત્તિ મળે તો અમારે શાસ્ત્ર પુસ્તક વાંચવું નથી, તો એમાં આચાર્યનો એમાં બીજું પુસ્તક રાખવું ત્યાં, એવી રીતે હોય છે. એમ થોડો બહારના અંદર પ્રવૃત્તિની અંદર નિવૃત્તિ કાળમાં પણ એવો વિવેક કરવાનો હોય છે, વિનય કરવાનો હોય છે. અવિનય છે દર્શનનું પાછું ત્યાં લાગુ થાય છે, શું અવિનય થાય ત્યાં દર્શનનું આવીને ઉપરીએ છે. એટલે દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ ચાર જગ્યાએ પ્રવૃત્તિ કરતા વિનય કેવો હોય એ કાળજી રાખીને, એ વિષયના પ્રશ્નો પૂછીને જાણકાર હોય, વિદ્વાનો હોય, એની પાસે જાણી લેવું, સમજી લેવું અને એ અનુસાર પ્રવૃત્તિ કરવી. આ તો પુસ્તકોના વાંચનનો વિષય છે, એટલે એને લગતા કેટલા પડખા પ્રયોજનભૂત છે. કેમ કે અવિનય થાય ત્યાં પ્રયોજનની હાનિ થાય છે. કેમ કે શાસ્ત્ર સ્વાધ્યાય હોય તો એમાં પણ નિયમિત આવવું જોઈએ. કોઈ વાર કારણસર વહેલું મોડું થઈ જાય બીજી વાત છે, પણ નહીંતર એ શાસ્ત્રજીનો અવિનય થાય છે, દર્શન મોહનો ત્યાં આક્રમણ ઊભું થઈ જાય છે. એમ અનેક પ્રકારે ત્યાં પ્રયોજન લાગુ થતું હોય, પોતાને નુકસાનનું કારણ થતું હોય, એ વાત કાળજી રાખીને બરાબર સમજીને એની પાસે ત્યાં બરાબર વ્યવસ્થિત થઈ જવું જોઈએ. નહીંતર પોતે એમ માને કે હું તો શાસ્ત્ર વાંચું છું, એ શાસ્ત્રથી એ સ્વાધ્યાયથી આત્માને લાભ થવાનો તો પ્રશ્ન જ રહેતો નથી, કેમ કે મૂળમાં જ અવિનય શરૂ હોય છે, ચાલુ હોય છે. એટલે એ રીતે આ તો કામ જ નિવૃત્તિનું છે, પણ પ્રવૃત્તિ કરવી પડતી હોય એવી પરિસ્થિતિ હોય ત્યાં પણ અનેક પ્રકારે બહારમાં પણ વિવેકથી અને વિનયથી પ્રવૃત્તિ થાય તો જ લાભ થાય, નહીંતર લાભ થતો એ ખ્યાલમાં. એ વિષયમાં બહુ જાણપણું નથી કે અકાળ કોને કહે છે, કેમ કે આપણે ત્યાં સવારે પણ સ્વાધ્યાય થાય છે, બપોરે પણ સ્વાધ્યાય થાય છે, અને રાત્રે પણ પ્રવચનો ગોઠવાય છે, વાંચનો ગોઠવાય છે. પર્યુષણની અંદર આપણે રાત્રે વાંચીએ છીએ, પરોડી પણ લોકો વાંચે છે. કયો અકાળ છે બહુ ખ્યાલમાં નથી, પણ એવું ક્યાંય પણ હોય સમજમાં તો એ સમજી લેવું જોઈએ. અને અભિલેખ થતો હોય તો કોઈ પકડ રાખવાનું કારણ નથી, પોતાના લાભ નુકસાનનો વિષય છે, એટલે એને સરળતાથી અંગીકાર કરી લેવો જોઈએ. એમ નિવૃત્તિ કાળમાં સ્વાધ્યાયમાં તો બધા વિષયો આવે, ઊંચામાં ઊંચી અધ્યાત્મની વાત આવે, અને બહારના નીતિ વ્યવહાર વિનય વિવેક બધો વિષય આવે. પોતાની પરણતીમાં રસ આવે એ વાત પોતાના અનુભવથી, પોતાના તપાસથી, પોતાના અવલોકનથી સમજવી જોઈએ. ઘણું વાંચવું છે, બધું વાંચવું છે, જેટલું વાંચવા મળે એટલું વાંચી જવું છે એમને, પણ પોતાના પરિણામને આત્મરસ સાથે કયા શાસ્ત્રના વચન પ્રયોગનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઊભો થાય છે એ વાત એને વાંચતી વખતે અવલોકનમાં હોવી જોઈએ, ખ્યાલમાં હોવી જોઈએ, અને વિશેષ કરીને એનું અધ્યયન રહેવું જોઈએ. પછી બીજું વાંચે એ બીજી વાત છે, પણ મુખ્યપણે એને પોતાનો રસ વૃદ્ધિગત થાય, તત્વરસ વૃદ્ધિગત થાય એવા પુસ્તકોની એને પસંદગી, એવા શાસ્ત્રોની પસંદગી કરવી જોઈએ. અને પોતાને આત્મપ્રાપ્તિની જે લગ્નિ છે એ જાગ્રત રહે, એ લગ્નિમાં કાંઈ પણ એમાં ચડાવ ઉતાર થવામાં ઉતાર ન થાય ને ચડાવ થાય, દિન પ્રતિદિન એવી પ્રવૃત્તિ એને રાખવી જોઈએ. કેટલી વાત કરે છે, એક એક વાક્યની અંદર કેટલી વાત કરે છે. જી ધર્મકથા કથાનો યોગ ને, હા, પણ એ તો એને જ્યાં રસ આવે ત્યાંથી એને તત્વરસ લેવો જોઈએ. કથામાં એવું છે કે સંયોગ વિયોગની વાતો છે, કે આવો અનિષ્ટ સંયોગ થયો પણ ધર્માત્મા છે, એ પોતાના શ્રદ્ધા જ્ઞાન આચરણથી વિચલિત થતા નથી, એવી વાત હોય છે. તો એમાં એ વાત છે, એનો રસ લેવો જોઈએ. સંયોગ વિયોગની અંદર પોતાને સંયોગ વિયોગનો અનાદિનો રસ છે, એ રસની તૃપ્તિ ન થાય એટલું લક્ષ હોવું જોઈએ. કેમ કે એ વાર્તારૂપ છે કથાનો યોગ તો, અને સંયોગ વિયોગનો તો રસ છે પોતાને, તો પાછો એ રસ પોસાય. અન્ય મતમાં રામાયણ ને મહાભારત છે, તો એ રાગદ્વેષ વર્ધક શાસ્ત્રો કયા છે જૈન દર્શનમાં? જૈન દર્શનની અપેક્ષાએ અન્ય મતીના કથાનુયોગના શાસ્ત્રને રાગવર્ધક કયા છે? સ્વર્ગના કર્ણાનુયોગ હોય તો સ્વર્ગના વૈભવોનું વર્ણન આવે, એને એમ થાય કે હા આ તો બહુ સારું છે, આવું કંઈક મને હોય તો સારું. તો એ પાછી મુશ્કેલી વાળી વાત છે. એ કર્ણાનુયોગમાં આવે, કથાનુયોગમાં પણ એવી રીતે આવે કે ચક્રવર્તી હોય એના વૈભવનું વર્ણન આવે, કોઈ ચક્રવર્તીની વાત ચાલે, એના સ્ત્રીઓના દેહની સુંદરતાનું વર્ણન આવે, એવું બધું બહુ આવતું હોય છે કથાનુયોગની અંદર, એવું આવતું હોય છે. ને એટલે ક્યાં શું ધ્યાન રાખવા જેવું છે એટલી વાત છે. ચારે અનુયોગનો વિષય તો આવશે શાસ્ત્ર અધ્યયનની અંદર, ચારે અનુયોગનો વિષય તો આવશે, પણ મૂળ તત્વદ્રષ્ટિ છે એને તત્વ ઉપર એનું લક્ષ રહેવું જોઈએ, કે આમાંથી તત્વ શું ગ્રહણ કરવાનું છે, આમાંથી માર્ગ શું ગ્રહણ કરવાનું છે, એ વિષય ઉપર એનું લક્ષ હોવું જોઈએ.
કર્યા હોય જીને માનવો હોય કે અહીંયા ક્યાં ક્યાં વિરુદ્ધ આવે છે,
એટલે પહેલા દ્રવ્યાનું યોગથી સિદ્ધાંત જ્ઞાન સમજી લેવું. પહેલા સિદ્ધાંતો શું છે એ સમજવું, અને કથાનો યોગ વાંચતા ક્યાંય સિદ્ધાંત તૂટતો હોય તો એ કથા સત્શાસ્ત્રની નથી, કોકે વચ્ચે મિથ્યા દ્રષ્ટિએ ઘુસાડેલી વાત છે, એ શાસ્ત્ર છોડી દીધું. એવા શાસ્ત્રો વાંચવા નહીં, કેમકે એ મિથ્યા દ્રષ્ટિની રચના છે. સમ્યક દ્રષ્ટિની નિરૂપણમાં ક્યાંય સિદ્ધાંત નહોતો. શું ક્યાંય સિદ્ધાંત નહોતો કે કોઈ પણ બહાને નહોતો કે શું, જેમ કે એક લોક દ્રષ્ટિ છે. તો સમાજની મુખ્યતાથી જેમ દેવગુરુ શાસ્ત્રની વિરાધના ન થાય, એમ સમાજની મુખ્યતાથી કુદેવ ગુરુ શાસ્ત્રની પણ પ્રશંસા સ્તુતિ કે આરાધના અનુમોદના કાંઈ ન થાય. એમ કોઈ પણ વાત એવી ન આવી જવી જોઈએ જ્યાં સિદ્ધાંત તૂટી જતો હોય. સિદ્ધાંત તૂટે એટલે વાત ખલાસ થઈ જાય. એટલે એ વાત બધા પડખાથી પહેલા સિદ્ધાંતો સમજી જ લેવા જોઈએ, નહીતર તો એકે અનુયોગમાં. એટલે દ્રવ્યાનું યોગનું મહત્વ વિશેષ છે, અને અધ્યાત્મનો મુખ્ય વિષય, આત્મહિતનો મુખ્ય વિષય અધ્યાત્મ શાસ્ત્રમાં રહેલો છે, દ્રવ્યાનું યોગમાં રહેલો છે. બીજા અનુયોગ કરતા બીજા અનુયોગમાં અધ્યાત્મ છે, પણ અહીંયા તો મુખ્ય સંબંધ છે દ્રવ્યાનું યોગને. તો એટલે એનું અધ્યયન પહેલાં કરવું જોઈએ, મુખ્યપણે કરવું જોઈએ, તો જ ખબર પડશે કે કયું શાસ્ત્ર છોડી દેવું. નેત્ર નામ આપે કોઈ પણ આચાર્યનું, નામ આપે વિતરાગનું, તીર્થંકરનું નામ આપે. ભગવાન મહાવીર સ્વામી આમ કીધું હતું, ગૌતમ ગણધરે આમ કહ્યું હતું, એમ નામ આપી દે, એના નામે ચડાવી દે. સાવકારના નામે ચોરીનો ધંધો થઈ ગયો, એટલો ચાલે ગડબડ થઈ જાય, મોટી મોટો અપરાધ છે. એ રીતે પોતાની આત્મ પ્રાપ્તિની લગ્નિ જાગૃત થાય, વૃદ્ધિગત થાય, એ હેતુ સચવાય છે કે નથી સચવાતો, એના લક્ષ્યપૂર્વક એને શાસ્ત્ર વાંચનની પ્રવૃત્તિ હોવી જોઈએ. એમ એમ શાસ્ત્ર વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે કે સાંભળ્યા જ કરે એમ નથી, વાંચવું કે સાંભળવું બંને એમાં પોતાની લગ્નિ, પોતાનો આત્મરસ તત્વરસ જાગ્રત રહે છે, જાગ્રત થાય છે, વૃદ્ધિગત થાય છે, એને લક્ષમાં હોવું જોઈએ. અને એ અવલોકન હોય તો જ લક્ષમાં રહે, નહીતર એમને ઓઘે ઓઘે જેમ સંપ્રદાયમાં બીજી ક્રિયા બીજા કરે છે, એમ આ પણ ઓઘે ઓઘે બાહ્ય ક્રિયામાં જ પીડ્યો છે, એ પરિસ્થિતિ આવી જાય. આત્માના ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં રસ આવે તેવા વિચાર મંથન કરતા અંતરથી પોતાનો માર્ગ મળી જાય છે. એટલે નથી મંથનમાં અટકવાનું કહ્યું, નથી વાંચનમાં અટકવાનું કહ્યું, નથી વિચારમાં અટકવાનું કહ્યું. માર્ગ મળી જાય ત્યાં સુધી વચ્ચે આ બધી વાતો ઊભી થશે, અને તે વાતોમાં રોકાવા માટે નથી, માર્ગ મળવા માટે આ બધી વાતો છે. એમ એક જ બોલની અંદર સીધી સીધી વાત લઈ લીધી છે કે આત્માના ધ્યેયપૂર્વક શું ધ્યેયભૂત વિષય પોતાનું પરમાત્મ તત્વ છે આશ્રયની અપેક્ષાએ, અને પર્યાયના પ્રયોજનની અપેક્ષાએ ધ્યેયભૂત તત્વ પરિપૂર્ણ શુદ્ધતા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ નિર્દોષતા, પૂર્ણ પવિત્રતા, જેને મોક્ષ તત્વ કહેવામાં આવે છે, એ ધ્યેય છે. એને જુદું પાડવા માટે સાધ્ય કહેવામાં આવે છે, અને આત્માના મૂળ સ્વરૂપને ધ્યેય કહેવામાં આવે છે. કેમ કે ધ્યેય છે તે ધ્યાનનો વિષય છે, અને પર્યાય છે તે પ્રાપ્ત સાધ્ય કરવાનો વિષય હોવાથી એ સાધનાનું ધ્યેય છે, સાધ્ય. આરાધનાનું ધ્યેય છે તે સાધ્ય છે, આરાધ્ય છે. અને અહીંયા ધ્યાનનો જે આશ્રયભૂત વિષય છે, ધ્યેય કે પોતાનું પરમાત્મ તત્વ છે, બંનેને સંધિ છે. એક હોય ને બીજું ન હોય એવું કોઈ કાળે બનતું નથી. સાધકને બંને વાત હોય છે. એને આત્માનું ધ્યેય, ટૂંકામાં એને, ટૂંકી ભાષામાં એને આત્માનું ધ્યેય કહી દીધું. આત્માનું ધ્યેય કહેતા બે વાત લઈ લીધી, પૂર્ણતાનું લક્ષ અને પોતાના મૂળ સ્વરૂપનો આશ્રય. એવા ધ્યેયપૂર્વક આટલી શરત બાંધી છે, એવા ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં એ અંગેનો જે રસ ઉત્પન્ન થાય, તથા પ્રકારનો જે રસ ઉત્પન્ન થાય, તેવા વિચારને મંથન, એમ પાછા વિચાર મંથનની હવે ક્વોલિટી છે એ નક્કી કરે છે, સ્પષ્ટ કરે છે. રસ આવે તેવા વિચારને મંથન કરતા, એવા વિચારને મંથન કરવામાં આવે તો એ વિચાર મંથન છૂટીને ધ્યેયનો વિષય અંતતત્વ સ્વરૂપ હોવાથી અંદરમાં જઈને એને પોતાનો માર્ગ મળી જશે. અંતર્મુખ કેમ થવું એ વાત એને સમજાશે, એ વાત એને આવડશે. હું કેટલી વાત લઈ લીધી છે, એક શબ્દો સાદા છે પણ વાત તો પૂરેપૂરું રહસ્ય ભર્યું હોય એવી વાત મૂકી દીધી છે. મુક્ષુજીને વાંચન વિચાર મંથનની અંદરથી આગળ વધીને માર્ગ પ્રાપ્તિ સુધીની વાત ટૂંકામાં મૂકી દે છે, સંક્ષેપની અંદર. આત્માના ધ્યેયપૂર્વક આ તો કેવી કેવી વાતો કરી છે, સમજવા જેવો વિષય છે. પછી પ્રત્યક્ષ ચર્ચા ચાલે તો બીજી લાઈટ થાય અંદરથી, કે આ શબ્દો તેના તે આવે છે કે સામાન્ય એવી ને એવી વાતો આવે છે એમ નથી, અંદર કાંઈક રહસ્ય ભરેલું છે એવી વાતો આવે છે. અત્યારે તો પ્રત્યક્ષ બિરાજમાન છે ને, એટલે ચર્ચાનો પણ પ્રસંગને લાભ મળે છે. તો એ રીતે વિચારવા જેવું છે. આત્માના ધ્યેયપૂર્વક પોતાની પરિણતિમાં તથારૂપ રસ આવે તે પ્રકારના વિચાર અને મંથન કરતાં કરતાં, છેલ્લે છેલ્લે ચાલુ રહે છે ને, એટલે કરતા એમ લીધું છે. કરતાનો અર્થ એમ નથી કે એ ત્યાં વળગી જવું અને એ કર્યા જ કરવું, કર્યા જ કરવું, કર્યા જ કરવું એમ નથી. લક્ષ તો ધ્યેય ઉપર છે અને વિચાર મંથન ચાલે છે. લક્ષ વિચાર મંથન ઉપર હોય તો ધ્યેય ઉપર લક્ષ ન રહે. એને એમ થાય કે મારું વિચાર મંથન ચાલવો જોઈએ, મારું વિચાર મંથન ચાલવો જોઈએ, મારે વિચાર મંથન ચાલવો જોઈએ, એ વાત નથી. એમ કરતા કરતા, કેમ કે કરતા કરતા થાય છે, એમ કરતા કરતા અહીંયા કહેવા માંગતા નથી. કરતા કરતાનો અર્થ એ લેવો કે જેનું લક્ષ ધ્યેય ઉપર છે એને ચાલુ રહે છે અને એમાંથી છૂટીને એ માર્ગમાં આવી જાય છે નિર્વિકલ્પ દશામાં. એટલે એને કરતાનો અર્થ આ કરતા કરતા એમ કરીને એના કર્તૃત્વમાં આવી જાય એવું જરા પણ થવું જોઈએ નહીં. અંતરથી પોતાનો માર્ગ મળી જ જાય છે એમ આ પ્રકારે યથાર્થ ભૂમિકામાં યથાર્થ રીતે પરિણામની જો પ્રવૃત્તિ હોય તો એને પોતાનો માર્ગ અવશ્ય મળે છે. મળ્યો છે એને કેમ મળે છે એ પોતાના સ્વાનુભવની કેટલીક વાતો, અને પડખા સ્વાનુભવમાં હોય છે, જુદા જુદા કાળે જુદી જુદી વાતો એમાં આવી જતી હોય છે. ક્યારેક કોઈ વિકલ્પ આવે, કોઈ ક્યારેક કોઈ પડખાનો વિકલ્પ આવે, ક્યારેક કોઈ પડખાનો વિકલ્પ આવે, અને એ જાતનું માર્ગદર્શન મુમુક્ષુને મળી જાય છે. અંતરથી માર્ગ મળી જાય છે એમ, વિચાર મંથન કરતા વિચાર મંથનમાંથી માર્ગ મળી જાય છે એમ નથી દેતા, અંતરથી માર્ગ મળી જાય છે. કેમ કે માર્ગ તો અંતર્મુખ પરિણામ છે અને એના આશ્રયભૂત તત્વ અંતતત્વ સ્વરૂપ પોતાનું પરમપદ છે, પરમાત્મપદ છે. એટલે એ અંતર્મુખ પરિણામનો વિષય છે, મનનો વિષય નથી. મનમાં વિચાર કરતા અને મનમાં મંથન કરતા કરતા ત્યાં પહોંચી જવાય છે એવો એ વિષય નથી. મનાતીત દશા છે, વિકલ્પાતીત દશા છે, પણ એનો વિષય જ મનાતીત છે. લક્ષની અંદર, જ્ઞાનની અંદર, ભાવ પાસનની અંદર તો ખ્યાલમાં છે કે આ મનથી બહારનો વિષય છે. એના ઉપરનું જોર વધતા મન સાથેનો સંબંધ છૂટી જાય છે અને અંતર્મુખ પરિણામનો પ્રભાવ ઉત્પન્ન થાય છે. ત્યારે એને અંદરથી માર્ગ મળી ગયો, અંતરથી માર્ગ મળી ગયો એ શબ્દોથી કહેવામાં આવે છે. મૂળ તો એનું જે જોર વધે છે, સ્વરૂપ ઉપરનું જે જોર વધે છે અને જે ભાવ ચાલે છે એમાં તીવ્ર રસથી આત્મભાવનો આત્મરસ તીવ્ર થાય છે, ત્યારે પરિણામ એક રસ થઈ જાય છે. એકાકાર પરિણામ થતા જે વિકલ્પ હતો એ વિકલ્પ રસ તો મસ્ત ઠંડો થઈ ગયો છે. વિકલ્પ વિકલ્પ છે, રસ્તો ઠંડો એનો થઈ ગયો છે, એ છૂટી જાય છે. રસથી બળવાન પણ છે. વિકલ્પ રસ હોય તો વિકલ્પ તૂટે નહીં અને આત્મરસ હોય તો વિકલ્પ તૂટી જાય, કેમકે આપસમાં એ પરસ્પર વિરુદ્ધ રસ છે. અનુભવ રસમાં વિકલ્પ રસનો અભાવ છે, વિકલ્પ રસમાં અનુભવ રસનો અભાવ છે. આવે છે દૃષ્ટિ પ્રકાશમાં એક પત્ર છે કે વિકલ્પ છોડો, સામે જેને પત્ર લખ્યો છે, આડા અવળા વિકલ્પ છોડો. આત્માનો વિકલ્પ જ્યાં છોડવાનો છે ત્યાં તમે બીજાનો વિકલ્પ ક્યાં કરો, એમ કરીને જ્યાં સ્વરૂપનો વિકલ્પ પણ છોડવા યોગ્ય છે ત્યાં બીજાનો વિકલ્પ તો નિરર્થક જ છે. તેથી એમ કહે છે કે વિકલ્પ રસમાં અનુભવ રસનો અભાવ છે અને અનુભવ રસમાં વિકલ્પ રસનો અભાવ છે. પરસ્પર એકબીજા વિરુદ્ધ હોવાથી બે રસ સાથે જળવાતા નથી. એક રસ જે રસ બળવાન થાય છે તે બીજા રસને તોડે છે. આ સીધી વાત છે. રસ છે એ વજન છે, પરિણામના પલ્લા ઉપરનું વજન છે. જે પલ્લામાં વજન નાખો એ પલ્લું બેસે તો સીધી સીધી વાત છે. એટલે અહીંયા વિચાર મંથન વાંચન ચાલે છે એ તો ઉપર ઉપરની વાત છે, એમાં રસ છે એની અંદરની વાત છે. એક જ પરિણામના બાહ્યંગને અને અંતરંગને જોઈએ તો વિચાર વિકલ્પ વાંચન એ બધું બહારનું પરિણામનું બાહ્યંગ છે અને અંદરમાં આત્મરસ છે એ પરિણામનું અંતરંગ છે. બહારનું અંગ ઘસાઈ જાય છે ને છૂટી જાય છે, અંતરંગનો વિકાસ પામી ડેવલપમેન્ટ થઈને એકાકાર થઈ જાય છે. એ રીતે પરિણામ આગળ વધે છે. ત્યારે અહીંયા એમ કહ્યું કે કરતા કરતા થાય છે, પણ વિકલ્પ કરતા કરતા ની અંદર રસ વૃદ્ધિગત કરતા કરતા થાય છે. આમ લઈએ તો કે વિચાર મંથન કરતા જે રસ વૃદ્ધિગત થઈ ગયો એને લઈને માર્ગ મળે છે, વિકલ્પ કરતા માર્ગ મળે છે એમ અહીંયા કહેવાનો અભિપ્રાય પણ નથી છે. એમ કહ્યું એ રીતે માર્ગ મળે છે.
જય હો કૃપાલજી કાન સુખદેવ.